நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ உவஜாயானம் நமோ நுவே சௌவசாஹூனம். ஆத்மானும் சாசன கிரந்த விராஜமான ஷ ஸ்ரீ ஜின சாசன குரு நமோ நானாவித சுககார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாச்சார் சுஹே ஜின சாசன மே ஆத்மானு சாசன ஸ்ருத ஜாகி துக்க ஹாரி சுககாரி சாசி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி भद्र गुण धारी भव्य करत उपासना. ऐसे सार शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना. ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हुके होत अर्थ भासना. जाते मंद बुद्धि हुके होत अर्थ भासना. मंगलाचरण की पहली गाथा आपड़े लईए. जो लक्ष्मी के विलय रूप उन अविनाशी प्रभु को उरधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार. आत्मानुशासन ग्रंथ गुणभद्र आचार्य देव द्वारा रचित आपणे एना उपर लगातार थोड़ा समय थी स्वाध्याय करी रह्या छे. आपणे गया वक्ते आ ग्रंथ में 18 नंबर नी गाथा उपर स्वाध्याय कर्यो हतो. 18 नंबर नी गाथा में बहुत सरस बात आवी हती. संसार के सभी प्राणियों को धर्म करने का उपदेश आचार्य देव देते हैं. हवे अहिया आ 18 नंबर नी गाथा थी चारित्र की आराधना प्रारंभ करने चारित्र की आराधना प्रारंभ किसे करना योग्य है इस प्रश्न का उत्तर नीचे की गाथा में देते हैं. चार प्रकार नी आराधना नी आपणे चर्चा करी रहा है. दर्शन आराधना, चारित्र आराधना, ज्ञान आराधना अने तप आराधना. ए चार प्रकार नी आराधना मा दर्शन आराधना एटले के सम्यक दर्शन नी वात आगळ आपणे खूब विस्तार पूर्वक कही. अने हवे बहु सरस अने सरल गाथाओ मा आचार्य देव चारित्र नो पुरुषार्थ उपाड़वा माटे नी प्रेरणा आपे छे. जो आ गाथा बहु सरस छे. पहला तो घणी सरल गाथाओना माध्यम थी आचार्य देव बात करे छे. सौथी पहला कहे छे के मनुष्य गतिमा करवा योग्य प्रथम मा प्रथम कार्य सम्यक दर्शन छे. सम्यक दर्शन अने पछी संयम. सम्यक दर्शन अने संयम आ धर्मना बे मुख्य अंग छे. पाछू बोलू छू. धर्मना धर्म रूपी बगीचाना सम्यक दर्शन अने संयम ए बे वृक्ष छे. अने सम्यक दर्शन अने संयम नु फळ सुख छे. धर्म रूपी बगीचो छे. बगीचामां बहु बधा वृक्ष होय ने. त्रण वात करू छू. त्रण वात सम्यक दर्शन अने चारित्रनी अहींया महिमा कहेली छे. शु कहे छे के धर्म रूपी बगीचो छे. ए बगीचाना बे वृक्ष छे. एक सम्यक रूप वृक्ष छे अने एक चारित्र रूप एटले के संयम रूप वृक्ष छे. अने आ बे वृक्षना फळ जेवी रीतना वृक्ष होय झाड होय अने एमां फळ उगे फळ लागेला होय तो सम्यक दर्शन अने संयम ए बेनुं फळ शुं छे. तो के अतींद्रिय आनंदमय सुखनी प्राप्ति. સુખ એ આપણું પ્રયોજન છે. જે ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખ તે ભય. આપણે જેટલો પણ આ ધર્મનો ભાવ છે કે પછી સ્વાધ્યાય આદિનો ભાવ છે કે જે પણ ધાર્મિક પ્રવૃત્તિ એક્ટિવિટી અને ક્રિયામાં આપણે આખો દિવસ જોડાઈને રહ્યા છે, એ પાછળનો આખો તાત્પર્ય, ઉદ્દેશ્ય, પ્રયોજન, એમ શું છે? તો કે આપણી અંદરમાં જે અનાદિકાળથી મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, આકુળતા, દુઃખ, ભયના જે ભાવ ચાલી રહ્યા છે એનો અભાવ થાય અને આપણી પરિણતિમાં સુખ, શાંતિ, આનંદ, અનાકુળતા, નિરાકુળતાની પ્રાપ્તિ થાય એની માટે આપણે આ આખો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ ધર્મરૂપી બગીચો, સમ્યક દર્શન અને સંયમરૂપી વૃક્ષ અને એમાં અતિન્દ્રિય આનંદનો ફળ, એની પ્રાપ્તિ કરાવી એ જ આચાર્ય દેવનો ઉદ્દેશ છે. હવે અહીંયા આ ગાથામાં જે આજે આપણે 19 નંબરની ગાથા એના ઉપર જે સ્વાધ્યાય કરશું એમાં આચાર્ય દેવ ચાર વાત કરે છે. જો કઈ ચાર વાત કરે છે? એક તો ધર્મરૂપી બગીચો. ગયા વખતે આની આપણે ખૂબ ચર્ચા કરી હતી કે સંસારના સમસ્ત સભી પ્રાણીઓ કો ધર્મ કરને કા ઉપદેશ દિયા ગયા. બહુ સરસ વાત આવી હતી કે જેની પાસે પૈસા છે એને પૈસાની વૃદ્ધિ કરવા માટે પણ પૈસા કમાવા જોઈએ, અને જેણે કોઈની પાસે પૈસા ઉધાર લીધા છે એ ઉધારી ચૂકવવા માટે પણ એને પૈસા કમાવા જોઈએ. તો એવી રીતના આચાર્ય દેવ કહે છે કે જેનો પુણ્યનો ઉદય છે એને પણ ખરેખર ધર્મ કરવા યોગ્ય છે, અને જેનો પાપનો ઉદય છે એને પણ ખરેખર ધર્મ કરવા યોગ્ય છે. કારણ કે પુણ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં જે પણ બાહ્ય પરિસ્થિતિ એને પ્રાપ્ત થઈ છે એમાં ધર્મ એકમાત્ર આધાર અને શરણભૂત છે. એને અંદરથી શાંતિ, સમતા, સમાધાન અને કોઈ પણ સિચ્યુએશન ને ચેલેન્જ ને ફેસ કરવા માટે એક ધર્મ જ સહારો છે. ધર્મથી જ એને સમાધાન થશે, શાંતિ ઉપજશે અને એ ઉદયની સામે નિશંકપણે, નિડરપણે, નિર્ભયપણે ઉભો રહી શકશે. હવે અહીંયા શું કહે છે કે તારે અલૌકિક સુખ, સાંભળજે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કે તારે અલૌકિક સુખની પ્રાપ્તિ કરવી હોય, એટલે કે સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય તો ધર્મ શરણ છે જ, એના સિવાય બીજું કોઈ શરણ છે જ નહીં. તારે પૈસાની વૃદ્ધિ કરવી હોય તો એ પૈસા કમાવા પડશે, અને તારે ઋણ ચૂકવવું હશે તો પણ પૈસા કમાવા પડશે. એવી રીતના તારે સુખી થવું હોય તો તારે ધર્મ કરવો પડશે, ધર્મ કરવો યોગ્ય છે. ધર્મ જ એકમાત્ર સુખી થવાનો ઉપાય છે, અને ધર્મના બે અંગ છે. યાદ રાખશો ધર્મના બે અંગ કયા કીધા? ધર્મના બે અંગ કયા કીધા? સમ્યક્ત્વ અને સંયમ. તો પ્રથમમાં પ્રથમ સમ્યક્ત્વનો પ્રયત્ન અને આગળ જતા સંયમના સંસ્કાર અને સંયમનો અભ્યાસ અને સંયમની પ્રાપ્તિ. સંયમના સંસ્કાર, અભ્યાસ અને પ્રાપ્તિ વડે જીવને સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો સમ્યક્ત્વ, સંયમ અને મોક્ષ, તો આ આખો સંસારથી છૂટવાનો ક્રમ છે. તો આચાર્ય દેવ કહે છે કે તને અલૌકિક સુખની પ્રાપ્તિ તો ધર્મના આશરે થવાની છે, પણ તને એની સાથે જે લૌકિક સુખ છે, જે લૌકિક સુવિધા છે, જે લૌકિક પુણ્યનો ઉદય છે, જે લૌકિક અનુકૂળતા છે, જે લૌકિક સામગ્રી છે, જે લૌકિક સાતા છે, એ પણ તને ધર્મના આધારે થવાના છે. એની પ્રાપ્તિ પણ તને ધર્મના આધારે થશે. પોઈન્ટ પકડજો, શું કહેવા માંગે છે? અલૌકિક સુખની પ્રાપ્તિ તો ધર્મના આધારે થવાની છે, પણ લૌકિક સુખની પ્રાપ્તિ પણ ધર્મના આધારે જ થશે. એનો મતલબ શું કીધો? કે એનો મતલબ એમ સમજાયો કે જ્યાં સુધી તું પોતાના આત્મામાં પૂર્ણતઃ લીન નથી થઈ જતો અને મોક્ષની પ્રાપ્તિ નથી કરી લેતો ત્યાં સુધી તારે શુભ આયતનોમાં રહેવું ઉચિત છે. અને એનાથી શું થશે તો કે પુણ્ય ભાવ છે તો પુણ્ય બંધ થશે ને, પુણ્ય બંધ થશે તો એની સામે તને લૌકિક સામગ્રીની પ્રાપ્તિ થશે. અને સાથે સાથે તને એ પણ સમજાશે કે જે લૌકિક સામગ્રીની પ્રાપ્તિ, સાતાની પ્રાપ્તિ, અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે, જેને તું સુખ માને છે એ ખરેખર સુખ નથી. સાચું સુખ તો તારા આત્મામાં છે અને એ સુખની પ્રાપ્તિ તને અહીંયા આ માર્ગમાં આવીને પ્રાપ્ત થશે. તો તને કમ્પેરિઝન પણ થશે કે જેને તું ખરેખર સુખ માનતો તો એ સુખ છે નહીં, અને ખરેખર જે સુખ છે સુખની પ્રાપ્તિ પણ તને અહીંયા કેવી રીતના થાય એનો માર્ગ બતાવવામાં આવે. બે પોઈન્ટ પકડજો સારી રીતના. કયા બે પોઈન્ટ પકડવાનું કહું છું કે એક તો એક એમ કહીએ ને કે એક તીર થી બહુ બધા નિશાન માર્યા, સમજાય છે? એક તીર ચલાવ્યું અને નિશાન બહુ બધી જગ્યાએ લાવ્યા. એટલે શું કે આચાર્ય દેવ કહે છે કે ધર્મ કરવા યોગ્ય છે, એની પાછળનો અભિપ્રાય છે કે પાપને છોડીને બુદ્ધિપૂર્વક પુણ્યમાં આવીને તારે અંતરમાં ધર્મની પ્રાપ્તિ કરવા યોગ્ય છે. અને જયારે તું પાપને છોડશે ને પુણ્ય ભાવમાં આવશે, દેવશાસ્ત્ર ગુરુની શરણમાં આવશે, પૂજા ભક્તિ દયાદાન વ્રત તપના પ્રણામ કરશે, સ્વાધ્યાય આદિમાં તારું ચિત્ત લાગશે, તને ઓટોમેટિક સાથી છે પુણ્યનો બંધ થવાનો છે. તને ઓટોમેટિક સાચા ધર્મ તરફની અંદરની જિજ્ઞાસા એ ધર્મ પ્રાપ્ત કરવાની થવાની છે. તો કેટલા બધા ફાયદા છે, પાપથી બચાવે છે, પુણ્યમાં લાવે છે, ધર્મની પ્રાપ્તિ કરાવવા માટેની આખી વિધિ બતાવે છે. કારણ કે જે મંદિરમાં આવશે તો એ ભગવાન બનવાની વિધિ સમજશે, એ પાપના આયતનોમાં બેઠો છે તો ભગવાન બનવાની વિધિ નહીં સમજી શકે. તો એ પાપથી છોડાવીને પહેલા તો મંદિરમાં લાવે છે, તને દેવશાસ્ત્ર ગુરુના સમાગમમાં લાવે છે, સાનિધ્યમાં લાવે છે, શુભ આયતનોમાં લાવે છે. અને એ શુભ આયતનોમાં લાવીને તને અહીંયા સમજાવે છે કે સાચું સુખ શું છે, એની પ્રાપ્તિ કેવી રીતના થાય, ખ્યાલ આવે છે? અને એની પ્રાપ્તિ થવાનો માર્ગ તો અહીંયા બતાવ્યો છે, પણ એ માર્ગ ઉપર ચાલતા તને સાથી છે પુણ્યનો બંધ પણ થવાનો છે. તારા મંદ કષાયના પ્રણામના નિમિત્તે પુણ્યનો બંધ થશે. અરે જે જીવો ચક્રવર્તી આદિ પદને પ્રાપ્ત કરે છે, તીર્થંકર કર્મને બાંધે છે, જે કામદેવ બને છે, નારાયણ બને છે, પ્રતિનારાયણ બને છે, આ બધા પદોની પ્રાપ્તિ, આટલું બધું પુણ્ય જે બંધાય છે અને એનો આટલો બધો સાથી છે પુણ્યનો ઉદય આવે છે, એનું કારણ શું છે કે એ પ્રકારનો મંદ કષાયનો ભાવ છે, શુભ ભાવ છે, ધર્મની અંદરમાં આરાધના કરવાનો ભાવ છે, એનાથી આ પુણ્ય બંધાય છે. પુણ્ય બાંધવાનો અભિપ્રાય નથી. અરે અહીંયા આવીને તો એને એ સમજાશે પુણ્ય હે છે. પોઈન્ટ પકડજો, અહીંયા આવીને એને સમજાશે કે પાપ હે છે, પુણ્ય પણ હે છે, ધર્મ ઉપાદે છે. અને આવો ભાવ જયારે અંદરમાં આવશે ત્યારે સાતિશય પુણ્યનો બંધ થશે. જે પુણ્યને હે માને છે, જે પાપને હે માને છે, પોઈન્ટ પકડજો, જે આશ્રવ અને બંધ તત્વને, પુણ્યને પાપ તત્વને સમાન માને છે, પોઈન્ટ પકડજો, એને જ સાચું પુણ્ય બંધાય છે. એને પુણ્ય બંધાશે પણ એને પુણ્યમાં ઉપાદે બુદ્ધિ નથી, એને પુણ્ય બાંધવું નથી, એને પુણ્યની ચા નથી, એને અનુકૂળતાની ચા નથી. જેને અનુકૂળતાની ચા નથી એને અપાર અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે. જેને જેને પુણ્યની મહિમા છૂટી ગઈ છે એને અપાર પુણ્યનો બંધ થાય છે. જેને ઇન્દ્રિયના વિષય ભોગોમાં સુખ બુદ્ધિ મરી ગઈ છે એને અપાર ઇન્દ્રિયના વિષય ભોગોની પ્રાપ્તિ થાય છે, પરંતુ એમાં એનો ઉપાદે ભાવ નથી રહેતો. જે ચક્રવર્તી છે, જે 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 આ બધા પદને પ્રાપ્ત કરે છે, એ પૂર્વના ભવમાં પહેલા સંયમી હતા. આ બધા મુનિ પદમાં બાંધેલા આ બધા ઉત્કૃષ્ટ પદો છે, આ મુનિરાજે બાંધેલા બધા ઉત્કૃષ્ટ પદો છે. પોઈન્ટ પકડજો શું કહેવા માંગુ છું. અને એ મુનિ દશામાં એટલો બધો મંદ કષાયનો ભાવ હતો, એટલી બધી સાધના આરાધના કરવાનો ભાવ હતો, કે સાથે સાથે એટલો આ બધો જે બંધ છે એ સહજપણે થઈ જાય છે. તો શું વાત કહી આચાર્ય દેવા ગાથામાં કે સમસ્ત જીવોને ધર્મની પ્રાપ્તિ કરવા માટેની સમસ્ત પ્રાણીઓને પ્રેરણા આપે છે. ગમે તેવો ઉદય હોય, ધર્મ એકમાત્ર આધાર અને શરણ છે. ચિર રક્ષક ધર્મ હમારા હો, હો ધર્મ હમારા ચિર સાથી, જગ મે ન હમારા કોઈ થા, હમ ભી ન રહે જગ કે સાથી. જૂઠે જગ કે સપને સારે, જૂઠી મન કી સબ આશાએ, તન જીવન યૌવન અસ્થિર હૈ, ક્ષણ ભંગુર પલ મે મૂર જાય. ક્યાં સમજ્યો આવીને? આ ધર્મ ના હે તનો માં આવીને સમજ્યો કે તન જીવન યૌવન અસ્થિર છે, આત્મા ને શરીર ભિન્ન છે. કોના સાનિધ્યમાં આવીને સમજ્યો? આ સમજવાનો ભાવ કયો ભાવ છે? આ સમજવાનો ભાવ પુણ્ય ભાવ છે. અક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદા, નિશ્ચય વ્યવહાર આદિ અનેક અદભુત સિદ્ધાંતોને સમજવાનો ભાવ કયો ભાવ છે? મારું સર્વસ્વ મારામાં છે, હું એક પરિપૂર્ણ તત્વ છું, હું આ શરીરથી રાગથી રંગથી ભેદથી ભિન્ન છું, એવો અંદરમાં જે સમજવાનો ભાવ, રૂચિ થઈ, સાંભળવાની જિજ્ઞાસા થઈ, સાંભળીને આનંદ થયો, પ્રસન્નતા થઈ, ખુશી થઈ, રોમ રોમ પુલકિત થઈ ગયા, આ જે ભાવ છે, પુણ્ય ભાવ છે. અને આનાથી સહજ સહજ એવો સાતિશય પુણ્યનો ઉદય આવે છે અને બંધાય છે કે બહારની અપાર અનુકૂળતા તો આમ મળશે, એની વાંછા નથી, એની તૃષ્ણા નથી, એની ઈચ્છા નથી, એનો લોભ નથી. તમે પ્રથમાનિયોગ ઉપાડીને જુઓ, તમને અનેક ઉદાહરણ પ્રથમાનિયોગમાં મળશે. એક કૂતરાને નમોકાર મંત્ર સંભળાયો ને, એ નમોકાર મંત્ર સાંભળીને દેવ ગતિનો દેવ થયો. ધર્ણેન્દ્રને પદ્માવતી સમજાય છે, એ નામ નાગિન હતા અને નમોકાર મંત્ર સંભળાવે છે, ખ્યાલ આવે છે, એ દેવ થાય છે. પોઈન્ટ પકડજો, એક દેડકો જે એક ફૂલ લઈને સમોષણમાં, મહાવીર ભગવાનના સમોષણમાં જવા માટે નીકળે છે, શ્રેણિક રાજાના હાથીના પગની નીચે આવી જાય છે, ખ્યાલ આવે છે, એના અંદરમાં ભાવ કેવા હતા? મારે સમોષણમાં જવું છે, સમોષણમાં જવું છે, ભગવાનના દર્શન કરવા જવું છે, સમોષણમાં જવું છે, ઓમ ધ્વનિ સાંભળવા જવું છે, એટલા ઉત્કૃષ્ટ ભાવ હતા. અને એ હાથીની નીચે આવી જાય છે અને એનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. શ્રેણિક રાજા સમોષણમાં પહોંચે એની પહેલા એ દેડકાનો જીવ મરીને દેવગતિનો જીવ થઈને એ સમોષણમાં જઈને પહેલા બિરાજમાન થઈ જાય છે, એ પહેલા ત્યાં જઈને બેસી જાય છે. કોનો પ્રતાપ છે? આ કોનું ફળ છે? આ શુભ ભાવનું ફળ છે, આ દેવશાસ્ત્ર ગુરુની આરાધનાનું ફળ છે, દેવશાસ્ત્ર ગુરુની ભક્તિનું ફળ છે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું ફળ છે. તો અહીંયા એટલે એટલી સરસ આ 18 નંબરની ગાથા આવી કે સંસારના સમસ્ત પ્રાણીઓને ધર્મ કરવાની પ્રેરણા આપે છે, ઉપદેશ આપે છે. પાપના ઉદયમાં પણ શરણભૂત કોણ છે અને પુણ્યના ઉદયમાં પણ શરણભૂત કોણ છે? તો કે ધર્મ સહારો છે, ધર્મ આધાર છે. યે ધર્મ હમારા હૈ, હમે અતિ પ્યારા હૈ, હમ હૈ ઇસી કી શાન સે, યે ગૌરવ હૈ યે જહાન કા, યે ધર્મ હમારા હૈ, હમે અતિ પ્યારા હૈ, હમ હૈ ઇસી કી શાન સે. આજે જે જ્ઞાનીઓની મહિમા આપણે કરીએ છે, આચાર્યોની મહિમા કરીએ છે, મુનિરાજોની મહિમા કરીએ છે, ગુરુદેવશ્રીની આટલી અપાર મહિમા અંદરથી આવે છે, માતાજીની મહિમા આવે છે, કૃપાળુ દેવની, ટોડરમાજી સાહેબની, જ્ઞાની ધર્માત્માની આટલી મહિમા આવે છે, કેમ? કારણ કે એમનું જીવન એટલું બધું પવિત્ર હતું, દેવશાસ્ત્ર ગુરુની એટલી અડગ શ્રદ્ધા હતી, ગુરુદેવશ્રીની એટલી અંદરની નિડરતા હતી કે નિડરતાને આપણા શતશત વંદન થઈ જાય છે. એમની નિશ્ચળતા, એમની નિશંકતા, એમની નિર્ભયતા, એમની નિડરતા, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની સમર્પણતા, આત્મા પ્રત્યેની અંદરની શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થા, આવા પરિણામથી સાતિશય પુણ્યનો બંધ થાય છે. ભાઈ, અપાર અનુકૂળતા તારા ચરણોમાં આવીને ઢગલે બંધ પડશે, તને એની મહિમા નહીં હોય વાત અલગ છે, પણ એ અનુકૂળતા આવીને ઉભી રહેશે. તું એકવાર સાધના આરાધના કરીને તો જો, તું એકવાર આ માર્ગ પર ચાલીને તો જો. જો એક વાત બહુ સમજવા જેવી છે, આપણે આપણી પોતાની યોગ્યતા અને આપણી પોતાની લાયકાત પ્રમાણે જેટલો આપણે ધર્મ કરી શકીએ, દેવશાસ્ત્ર ગુરુ આદિની ભક્તિ કરી શકીએ, આપણે ખૂબ કરવી પરંતુ વિરાધના ન કરવી. પોઈન્ટ પકડજો. આપણને અંદરથી ક્યારે પણ એવું ન લાગવું જોઈએ, ઓ બિચારા મુનિરાજ કેટલા દુઃખી હશે. સમજાય છે? એક ટાઈમ આહાર, ઠંડી, ગરમી, મુનિરાજ દુઃખી નથી. એને કષ્ટદાયક નહીં માનો, ધર્મને કષ્ટદાયક નહીં માનો, ધર્મને દુઃખરૂપ નહીં માનો, આ ત્યાગને સંયમને દુઃખરૂપ નહીં માનો. અરે મુનિરાજ સુખમાં છે, આનંદમાં છે, પ્રસન્ન છે, એકદમ નિર્વિકલ્પ છે, અરે નિર્ભાર છે. ભાર લઈને તો આપણે બેઠા છે, ખોટો કરતા ભાવનો ભાર લઈને તો આપણે બેઠા છે. પોઈન્ટ પકડજો, એક એક પોઈન્ટ પકડજો. બહુ માર્મિક, બહુ સુંદર, બહુ સરસ ગાથાઓ છે. આચાર્ય દેવ કહે છે કે પુણ્યના બંધના ભાવથી પણ તું અહીંયા આવ, તું પાપાયતનને છોડ અને પુણ્યના બંધના ભાવથી પણ અહીંયા આવ, અનુકૂળતાના નામે પણ અહીંયા આવ. તું આવ, તું આ આયતનમાં આવશે, તું દેહશાસ્ત્ર ગુરુની છત્રછાયામાં આવશે તો તને સમજાશે પુણ્ય પાપ સમાન છે. તને સમજાશે ધર્મ જ ખરેખર આધારભૂત અને શરણભૂત છે. ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ભાવ. ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ ધર્મ છે. એ ધર્મનું સાચું સ્વરૂપ પણ તું અહીંયા આવીને સમજશે. આવ, પેલા તો બોલાવે છે આવ, અશુભને છોડીને શુભમાં આવ, ઇદમ પદમ ઇદમ પદમ, અહીં આવ અહીં આવ. આ દેવશાસ્ત્ર ગુરુની છત્રછાયામાં રહેવું એ તારું કર્તવ્ય છે, કારણ કે તને પુણ્યના ઉદયથી દેવશાસ્ત્ર ગુરુ મળ્યા છે, તને એની પ્રાપ્તિ થઈ છે, એમનો સમાગમ પ્રાપ્ત થયો છે, એમનો સહયોગ પ્રાપ્ત થયો છે, આવી સાચી વાત પ્રાપ્ત થઈ છે. તો બધું છોડીને પહેલા અહીંયા આવીને સમજ કે માર્ગ શું છે. ઇન્દ્રિયના વિષય ભોગોમાં સુખ બુદ્ધિ સહજ છૂટી જશે. આપણે કેમ, આપણને ધર્મ કષ્ટદાયક કેમ લાગે છે? આપણને મુનિ દશા આપણને કષ્ટદાયક કેમ લાગે છે? આપણને મુનિરાજ બિચારા કેમ લાગે છે? કારણ કે આપણી ક્યાંય ને ક્યાંય ઇન્દ્રિયના વિષય ભોગોમાં, પર પદાર્થોમાં આપણી સુખ બુદ્ધિ પડી છે, એટલે ધર્મ આપણને દુઃખદાયક લાગે છે. અને ધર્મ દુઃખદાયક છે કે સુખદાયક છે? ધર્મ દુઃખ પ્રદાન કરવા વાળો છે કે સુખ પ્રદાન કરવા વાળો છે? હરેક સમસ્યાનું સમાધાન ધર્મ કરાવશે. હરેક હરેક ઉદયના પ્રસંગમાં ભેદ વિજ્ઞાનનું બળ ધર્મ આપશે, સાચી સમજણ ધર્મ આપશે, સમ્યક દર્શન જ્ઞાન ચૈતન્યની પ્રાપ્તિ આ ધર્મ કરાવશે, આ જીન શાસન કરાવશે, આ જીન વાણી કરાવશે, આ નિર્ગ્રંથ ગુરુઓનો માર્ગ અને એ માર્ગ પર ચાલતા એ ગુરુઓનો ઉપદેશ એ આપણને સાચો માર્ગ બતાવશે. એ આપણા સાચા હિતેચ્છુ છે, હિત હિત ચાહનાર છે. આ સંસાર સમુદ્રમાંથી આપણને તારનાર એવી અકારણ કરુણા એમના રોમ રોમમાંથી નીકળે છે અને એ ફળ સ્વરૂપ આ ગ્રંથોની રચના થઈ ગઈ છે. પકડજો કે પોઈન્ટ કેટલો ગજબનો આખો વિષય છે. અશુભથી છોડાવીને શુભમાં લાવીને ધર્મ પ્રત્યેની આખી જિજ્ઞાસા ઉત્પન્ન કરવા વાળી આ બધી ગાથાઓ છે. બરાબર? તો આ રીતે 18 નંબરની ગાથામાં આપણે આખી આ ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી. હવે જો આપણે 19 નંબરની ગાથા ઉપર જઈએ. 19 નંબરની ગાથા શું છે? વિષય સુખ ભોગતે હુએ ભી ધર્મ કી રક્ષા કરને કી પ્રેરણા. અરે પુણ્યના ઉદયમાં તને અપાર અનુકૂળતા મળી છે અને એ અનુકૂળતાને ભોગવવામાં અને એમાં સુખ માનવામાં અને એના કરતા ભાવમાં અને એમાં જ લીન રહેવામાં તું અનેક પાપનો ભાવ કરીને નવા પાપના બંધ નહીં કરતો, ધર્મની રક્ષા કરજે, ધર્મની સુરક્ષા કરજે, તારા અંદરમાં ધર્મનો ભાવ પ્રગટ કરજે. ભલે અપાર અનુકૂળતાની વચ્ચે તું બેઠો છે, કરવા યોગ્ય કાર્ય તો એક ધર્મ છે. એટલો ગાફિલ નહીં થઈ જતો પુણ્યના ઉદયમાં. એમ કહે છે વિષય સુખમાં એટલો ગાફિલ નહીં થઈ જતો કે ધર્મથી દૂર થઈ જાય. જે ધર્મ પ્રાપ્ત કરવા માટે, જે મનુષ્ય ભાવને સાર્થક કરવા માટે તના દેવશાસ્ત્ર ગુરુ મળ્યા છે, એનાથી દૂર નહીં થઈ જતો. આવા માર્ગને પ્રાપ્ત કરવાથી વંચિત નહીં રહી જતો. પોતાના સ્વરૂપને સમજવાથી તું વંચિત નહીં રહી જતો વિષય ભોગોને ભોગવવાની પાછળ. શું સમજાય છે? અપાર અનુકૂળતા હોય ને, સમજાય છે, તો એમાં જીવ ફસાઈ જાય, એમાં જીવ લેપાઈ જાય, એમાં જીવ તન્મય થઈ જાય. એને ભોગવવામાં, એને વધારો કરવામાં, એની રક્ષા કરવામાં, એની વૃદ્ધિ કરવામાં, એને ભોગવવામાં, એના એમાં આનંદ માનવામાં જીવ અટકી જાય તો આ પુણ્યનો ઉદય કેમ મળ્યો હતો? મને એક આ સંઘની પંચેન્દ્રિય પણું આંખ પાન, સમજાય છે? વાણી, મન, આ બધું કેમ મળ્યું હતું? આ બધું કોના ફળમાં મળ્યું? કે પૂર્વમાં મેં તે કોઈ ધર્મની આરાધના સાધના કરી હશે, અનુમોદના કરી હશે. અરે ચાર એ જે પ્રાણી હતા ને, ચાર પ્રાણી હતા ને, ખ્યાલ આવે છે? એમને અનુમોદના કરી હતી ને ઋષભદેવ ના સમયમાં, જે પૂર્વના ભવોમાં, ખ્યાલ આવે છે? કે એમને અનુમોદના કરી હતી. ઋષભદેવ નો જીવ જયારે રાજા હતો ને આ શ્રેયાંશ રાજા એમની પત્ની હતી ને મુનિરાજને આહાર દાન આપ્યું હતું, ત્યારે આ ચાર પ્રાણીઓએ કેટલી અનુમોદના કરી હતી. એ અનુમોદનાના ફળમાં એ ઋષભદેવના પુત્ર થયા અને આગળ મોક્ષે ગયા. પોઈન્ટ પકડજો, ખ્યાલ આવે છે? તો એ અનુમોદનાના ફળમાં એ જીવ એટલો બધો પુણ્યનો બંધ કરી લે છે કે એના પ્રતાપે એ જીવના માર્ગ મળતો જાય છે, અનુકૂળતા મળતી જાય છે. અને અનુકૂળતા તો સહજ મળશે, એની પાછળ ભાગશે તો પાપનો બંધ થશે, અને ધર્મની આરાધના કરશે તો સાતિશય પુણ્યનો બંધ થશે. અનુકૂળતા મળશે, સગવડતા મળશે, અને બાહ્યના ઇન્દ્રના વિષય ભોગો પણ મળશે. પરંતુ ખરેખર એ સંપૂર્ણ જે બારમા સાતાનો ઉદય પ્રાપ્ત થયો છે, એકમાત્ર ધર્મની આરાધના કરવા માટે મળ્યો. ચક્રવર્તીઓની પાસે અપાર ભોગ સામગ્રી છે, સ્વધર્મ ઇન્દ્રની પાસે ભોગ સામગ્રીની કોઈ કમી નથી. આ બધો એમનો પૂર્વમાં કરેલા પુણ્યના ભાવનો પ્રતાપ છે. પરંતુ તમે જુઓ કે ચક્રવર્તીના ભાવમાં, ઇન્દ્રના ભાવમાં, એ સ્વધર્મ ઇન્દ્ર, એ સચિન્દ્રાણી, એ ચક્રવર્તી, એ જ્ઞાનીઓ આટલી બધી અનુકૂળતા મળવા છતાં પણ એમાં અટકતા નથી, એમાં લેપાતા નથી. 32,000 વિમાનનો સ્વામી છે, અસંખ્યાત દેવો ચક્રવર્તીના હાથ પગ દબાવે છે, 40 નીલ તો રાણીઓ છે, સચિન્દ્રાણી છે, અરે હજારો વિમાન છે, કેટલું છે. પરંતુ એ બધાને છોડીને સંયમની ભાવના ભાવે છે. સમ્યક દ્રષ્ટિજીવ સંયમની ભાવના ભાવે છે, સંયમી જીવ મુક્તિની ભાવના ભાવે છે, અને એ રીતે માર્ગમાં આગળ ચાલીને બધાથી રહિત થઈને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી લે છે. આ ધર્મનો પ્રતાપ છે. હવે વિચારો, આપણે કોની પાછળ ભાગીએ છે? આપણા હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે આપણા અંદરમાં કોની રૂચિ પડી છે, આપણે કોની વૃદ્ધિ કરવી છે, સંયોગની કે અંદરમાં સ્વભાવની સાધનાની વૃદ્ધિ કરવી છે? કોનો આધાર લેવો છે, કોનો આશ્રય લેવો છે, કોને પોતાના માનવા છે, તેમાં સુખ માનવું છે, અને કોની સાધના આરાધના કરવી છે? વિચાર કરો. આ વિચાર કરવાનો મોકો મળ્યો છે, આ મોકો પાછો નહીં મળે. આંખ મળી છે જીવવાણીનું વાંચવા માટે, કાન મળ્યા છે શ્રવણ કરવા માટે, મન મળ્યું છે વિચાર કરવા માટે, વાણી મળી છે તત્વ ચર્ચા કરવા માટે. આ સંયોગનો સદુપયોગ નહીં કરીએ તો આ બીજી વાર નહીં મળે. આનાથી વધારે પ્રેક્ટિકલ ગાથા શું હોય મને કહો, કે આચાર્યદેવ કેટલી સરસ ભાષા દ્વારા, કેટલા સરસ ઉદાહરણ દ્વારા અશુભથી બચાવીને શુભમાં લાવીને, ખ્યાલ આવે છે, ધર્મ તરફ આગળ વધારે છે. જે જીવ મંદિર આવે છે ને, આચાર્ય દેવને શાબાશી આપે છે, વેરી ગુડ, બહુ સરસ કામ કર્યું, સ્વાધ્યાયમાં બેઠો, વેરી ગુડ, પૂજા કરી, વેરી ગુડ, અભિષેક કર્યો, વેરી ગુડ. કેમ? કારણ કે આ સમાગમમાં રહેશે તો તને અંદરમાં ધર્મની મહિમા આવશે, તને સાચું સુખ ક્યાં છે, શું છે, ક્યાંથી પ્રાપ્ત થશે, તેમાં છે, કોના આશ્રયથી પ્રાપ્ત થશે, એ બધા સિદ્ધાંતો તને અહીંયા આવીને સમજાશે. તારા અભિપ્રાયમાં જે ઇન્દ્રના વિષય ભોગવામાં શુદ્ધ બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ અહીંયા આવીને તૂટ છે. તું સ્વભાવથી સુખથી બનેલો છે, એ આખો તારો અભિપ્રાય અહીંયા આવીને કેળાવશે. પોઈન્ટ પકડાય છે? એટલે એટલી સરસ ગાથા છે. તો હવે અહીંયા શું કે છે, 19 નંબરની ગાથા જો, શું કે છે? વિષય સુખ ભોગતે હોય એવી ધર્મ કી રક્ષા કરને કી પ્રેરણા દેતે હૈ. ચક્રવર્તી વિષય સુખોની વચ્ચે છે. વિષય સુખ એટલે બાહ્યનું ઇન્દ્રિય સુખ, એની જે પ્રાપ્તિ થઈ છે અને એની વચ્ચે ઉભો છે, એની વચ્ચે પણ ધર્મની રક્ષા, તારા અંદરના સંસ્કારોની રક્ષા, તારા અંદરના સમ્યક સંસ્કારથી તારા આત્માને સંસ્કારિત કરવાની તારી જવાબદારીથી તું ચૂકતો નહીં. તારા બાળકોને સાચા સંસ્કાર આપવાથી ચૂકતો નહીં. સગવડતા આપજે, એની સાથે સંસ્કાર આપજે, કારણ કે સંસ્કાર વગરની સુવિધાઓ પતનનું કારણ છે. અગર સંસ્કાર નથી આપ્યા તો તે કાંઈ નથી આપ્યું. સગવડતા સુવિધા સાથે સંસ્કાર આપજો. એ સંસ્કાર એ જીવને અંદરમાં આગળ વધારવા માટેનો એક સહારો છે. સગવડતા નહીં, સંસ્કાર સહારો છે. બહારની સગવડતા નહીં, સંસ્કાર સહારો છે. તો અહીંયા એટલું સરસ આનું શીર્ષક જો, આનું હેડિંગ જો, એટલું સરસ છે. વિષય સુખ ભોગતે હોય એવી ધર્મ કી રક્ષા કરને કી પ્રેરણા દેતે. આજે ઇન્દ્રના વિષય ભોગોમાં ચક્રવર્તી ઉભા દેખાય છે, પણ રક્ષા અંદરમાં ધર્મ ની કરે છે, પુણ્યના ઉદયની રક્ષા નથી કરતા, બાહ્ય સામગ્રીની રક્ષા કરવાનો અભિપ્રાય નથી, એની રક્ષા તો સ્વયમેવ થાય છે. તીર્થંકરના જીવની આહાર આદિની, વસ્ત્ર આદિની, આભૂષણ આદિની રક્ષા, એની લાવવું, એનું પહેરાવવું, ઉડાવવું, એની બધી સુરક્ષા કરવી, એની સુવિધા મેળવવી, એ બધું પુણ્યના ઉદયના ખેલમાં થાય છે. તીર્થંકરનો જીવ તેની સાધના આરાધના કરે છે. બહારના પુણ્યના ઠાડબાટ તો ઓટોમેટિક આવીને ઉભા રહી જાય છે. તારે મેળવવા પડશે નહીં, લાવવા પડશે નહીં, લેવા જવું પડશે નહીં, માંગવું પડશે નહીં, પરાધીનતા નહીં કરવી પડે, સ્વયંમેવ આવીને ઉભા રહી જશે. તું એકવાર ધર્મની સાધના આરાધના કરીને તો જો, તું તારી અંદરમાં દ્રઢતા બતાવ તો કરો એકવાર, તું અંદરમાં એકવાર હા તો પાડ કે આ માર્ગ સાચો છે. આ સર્વ સમસ્યાનું સમાધાન અહીંયા મળશે, આ સર્વ રોગની દવા અહીંયા મળશે. વિદ્યાકરૂપી અજ્ઞાન, અસંયમ, કશાય, વિભાવ, આ બધાને મટાડવાનું એકમાત્ર આધાર કારણ ધર્મ છે. જેટલા જીવ સુખી થયા ધર્મના માર્ગ ઉપર ચાલીને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરી છે, અને જ્યાં સુધી પૂર્ણ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ નથી થતી એવા જીવને ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ તો સહજ થાય છે, સહજ થાય છે, એને સહજ પ્રાપ્ત થાય છે. આ બધા પદો સહજ પ્રાપ્ત થાય છે, સહજ બંધાય છે, પુણ્ય સહજ, ચક્રવર્તી આદિનું જે પણ રાજ્ય આદિ મળે છે એ સહજ મળે છે. એની ચા નથી એમને, એટલે એ છોડીને નીકળી જાય છે. ત્યાં રહેવા નથી માંગતા, ગમતું નથી, મળે છે પણ ગમતું નથી, અને એટલે ઓર મળે છે, એટલે ઓર મળે છે, અને એનો અંદરથી ઉપાદેપણાનો ભાવ તૂટી ગયો છે, અને ઓર મળે છે, અને પછી છોડીને ચાલ્યા જાય છે, અને અતિન્દ્રિય આનંદની અંદરમાં પ્રાપ્તિ કરીને, એની વૃદ્ધિ કરીને, એની પૂર્ણતા કરીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી લે છે. આ માર્ગ છે. એટલે ઇન્દ્રિય સુખની પણ પ્રાપ્તિ કરીએ, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરીએ, આચાર્ય કહે છે આવું તો અહીંયા જ પડશે. કારણ કે ઇન્દ્રિયના વિષય ભોગોમાં અગર તું ભોગ ભોગવવામાં રહ્યો તો પાપનો બંધ થશે, પુણ્યનો બંધ નહીં થાય, પાપનો બંધ થશે, ધર્મથી દૂર થશે, સ્વભાવથી દૂર થશે. ચાર ગતિ 84 લાખ યોનિઓમાં એવા ધક્કા ખાવા ચાલ્યો હશે કે તને એક તારી એવી યોગ્યતા જ નહીં રહે કે તું સાંભળી શકે કે તું આત્મા છો, તું પરમાત્મા છો. એ ખતમ થઈ જશે યોગ્યતા, એ વિચારવાની સામર્થ્ય ખતમ થઈ જશે અગર તે સદુપયોગ નહીં કર્યો તો. સમજી લેજો, આજે બહુ ક્લિયરલી, બહુ ચોખ્ખા શબ્દમાં અને કડક ભાષામાં કહું છું, એકવાર બધા ધ્યાનથી સાંભળી લેજો કે અગર આ અનુકૂળતાનો સદુપયોગ સાચા અર્થમાં નથી કર્યો તો બધું કુદરત છીનવી લેશે. આ કોઈ નિત્ય રહેવા વાળું નથી, કાંઈ નિત્ય રહેવા વાળું નથી, ન આ ઇન્દ્રિયો, ન આ શરીર, ન આ અનુકૂળતા, અને ન ઘર કુટુંબ પરિવાર, અને ન ઇન્દ્રિયના વિષય ભોગ જેમાં રચ્યો પચ્યો રહે છે, એ બધું છૂટી જશે, અને એવા રખડવા ચાલ્યા જશું કે ક્યાં તો પત્તો નહીં લાગે. આચાર્ય કે છે સુધરી જા, સમજી જા, સાવધાન થઈ જા, પ્રમાદ છોડ, જાગૃત થા, અવેર થા, અલર્ટ થા, અને સમજ કે માર્ગ શું છે. બહુ સરસ ગાથા છે, જો 19 નંબરની ગાથા. ધર્મ રૂપ ઉપવન તરુ મે વિષે ઇન્દ્રિય સુખ યે ફલે સભી. વાહ. ધર્મ રૂપ ઉપવનમાં મેં પહેલા કીધું ને, એના બે વૃક્ષ સમ્યક્ત્વ અને સંયમ, એ વૃક્ષો ઉપર સૂપમાં આપી છે, આ સૂપમાં આપી છે. ધર્મ રૂપ ઉપવનમાં બે વૃક્ષ છે સમ્યક્ત્વના અને સંયમના, અને એમાં ફળ ઉગે છે. અતિન્દ્રિય આનંદના તો ફળ ઉગે છે, એની સાથે ઇન્દ્રિય સુખની, અનુકૂળતાની, પુણ્યની, આવા ઉચ્ચ પદોની પણ પ્રાપ્તિના ફળ પ્રાપ્ત થાય છે. જ આચાર્ય કે જે લીલા લહેર કર, મજા કર, તું ખ્યાલ આવે છે, કારણ કે તને એવા જીવને આવા બધા પદોની પ્રાપ્તિની અનુકૂળતા મળે છે જે જીવ અંદરમાં ધર્મ આરાધના કરે છે, જેના જીવનમાં ધર્મ આરાધના મુખ્ય છે, પ્રાયોરિટીમાં એ છે, બીજું બધું ગૌણ છે. એવા જીવોને આ પદોની પ્રાપ્તિ સહજ થઈ જાય છે. ધર્મ રૂપ ઉપવન તરુ મે વિષય ઇન્દ્રિય સુખ યે ફલે સભી. મળશે તને વિષેન્દ્રિયના સુખ બધા, મળશે અપાર અનુકૂળતા. જા, તું પાણી માંગશે ને તને ઘી મળશે. જા, પોઈન્ટ પકડાય છે? તું એક વિકલ્પ કરશે ને એની પૂર્તિ કરવા માટે 10 જણા સામે ઉભા રહી જશે. જા, તું સાધપન પન 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 પન, એક શરત, એક શરત. આચાર્ય કે છે આમ નામ નહીં, એક શરત, તને બધું મળશે પણ તારે આચાર્ય કે છે મારી એક વાત માનવી પડશે, તારે સમ્યક્ત્વ અને સંયમની આરાધના કરવી પડશે, તને બધું મળશે. તું પાપમાં બેઠો હોય ને તું એમ ચાહે કે મને અનુકૂળતા મળે, નહીં મળે. પુણ્યના ઉદયમાં તું પાપ કરે છે તો પાપનો બંધ થશે, પાપનો ઉદય આવશે, ખતમ થઈ જશે, બધું ખતમ થઈ જશે, બધું નષ્ટ થઈ જશે, વિનાશને પ્રાપ્ત થઈ જશે, નરકની ગોદમાં ચાલ્યો રહેશે ક્યાંય ભટકવા, અગર તું મારી વાત નહીં માને તો. આચાર્ય કહે છે અમને કોઈ સ્વાર્થ નથી, અમે નિસ્વાર્થ ભાવ અકારણ કરુણા દ્વારા આ માર્ગ, જે માર્ગ પર અમે ચાલીને પરમ સુખની પ્રાપ્તિ કરી રહ્યા છે, ભોગવી રહ્યા છે, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરી રહ્યા છે, એવા માર્ગને અમે તમને બતાવીએ છીએ અને પ્રશસ્ત કરીએ છીએ. આપણા ઉપર અનંત ઉપકાર છે. શું 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 આચાર્ય દેવને આપણી પાસેથી જોઈએ છે? શું ઉદ્દેશ છે? શું અભિપ્રાય છે અંદરમાં? શું અપેક્ષા છે? કોઈ અપેક્ષા નથી. અરે નિરપેક્ષ તત્વને, નિરપેક્ષ તત્વની સાધના આરાધના કરવા વાળા જગતની કોઈ અપેક્ષા નથી. એ તો બધાને લાત મારીને નીકળી ગયા ચક્રવર્તી. તો સૌધર્મેન્દ્ર તો તરસે છે મનુષ્ય ભાવ માટે, બસ નેક્સ્ટ ભાવ મનુષ્ય. સો હેપી, હી ઇઝ ઇન સો હેપી સ્ટેટ. ત્યાં ત્યાં સ્વર્ગમાં છે એટલે હેપી ના. 32 લાખ વિમાનનો સ્વામી છે એટલે ના. એમની હેપીનેસનું કારણ શું છે? એક તો સમ્યક સાથે છે અને સંયમની આરાધના કરવા માટેની રાહ જોઈ રહ્યા છે. એ સંયમની આરાધના કરતા પોતાને જોઈ રહ્યા છે. હું પણ જૂની બનીશ. અરે જયારે અહીંયા આવીને પાલખી ઉપાડે છે, વન જંગલમાં તીર્થંકરના જીવને લઈ જાય છે, ખ્યાલ આવે છે? અને એ કેશ લોચ કરે છે ને એને ક્ષીર સમુદ્રમાં જઈને એનું ક્ષેપણ કરે છે. આ બધી ક્રિયા કરતી વખતે હી ઇઝ સીઈંગ હિમસેલ્ફ ઇન ધીસ સ્ટેટ, સો ઇઝ હેપી. હી ઇઝ સીઈંગ હિમસેલ્ફ એઝ અ મુનિરાજ. અમારું ભવિષ્યની અમારી પર્યાય છે, અમારું ભવિષ્યનું રૂપ છે. હું આવો મુનિ બનીશ, હું આવી સાધના કરીશ, હું આવી આરાધના કરીશ, હું આવો સંયમનો ભાવ અંગીકાર કરીશ, હું 28 મૂળગુણનું પાલન કરીશ, હું આ કર્મોનો નાશ કરીને તપરૂપી અગ્નિ દ્વારા, શુક્લ ધ્યાન દ્વારા, શપક શ્રેણી પર આરૂઢ થઈને હું મુક્તિ રમાને પ્રાપ્ત કરીશ, વરીશ, એવી અંદરમાં ભાવના ઉછળે છે. એટલે માટે ચક્રવર્તી ત્યાં સ્વર્ગમાં પણ બધી સામગ્રીની વચ્ચે અંદરમાં સ્વભાવની આરાધના સાધના અને સંયમની સાધના આરાધનાની અંદરની ભાવનાથી સુખી છે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો શું કીધું? ધર્મરૂપી, યાદ રહેશે ઉપમા, યાદ રહેશે? ધર્મરૂપી ઉપવનમાં બે વૃક્ષ છે, સમ્યક્ત્વ અને સંયમ, અને એના ઉપર ઉગતા ફલિત થતા ફળો છે. એ ફળોમાં અતિન્દ્રિય આનંદનું ફળ છે અને એની સાથે સાથે ઇન્દ્રિય સુખની પણ, એટલે અનુકૂળતાની પણ અંદરમાં પ્રાપ્તિ થાય છે. એની વાંછા નથી પણ મળે છે, એની તૃષ્ણા નથી પણ મળે છે. અરે સમ્યક દ્રષ્ટિ કે છે અમને નહીં જોવે તો કે છે તને મળશે, તને લેવું જ પડશે, તારા સમીપમાં આવશે, તારા સહયોગમાં આવશે જ. કેમ? કારણ કે તે એ પ્રકારનું, એ જાતિનું પુણ્ય બાંધ્યું છે. ગજબ ગજબ ગજબનો માર્ગ છે. સાચે કહું છું, એટલો ગર્વ છે આખી આચાર્ય પરંપરા ઉપર, એટલી ગરિમા છે ગુરુદેવશ્રી ઉપર, એટલી ગરિમા અંદરમાં ગર્વ છે જ્ઞાનીઓ ઉપર કે આવો માર્ગ પ્રશસ્ત કરીને ચાલ્યા ગયા આપણી માટે અકારણ કરુણા દ્વારા, નિસ્વાર્થ ભાવે. અને ખરેખર કહું એટલો ગર્વ છે આપણા પુણ્યના ઉદય ઉપર કે આપણને માર્ગની પ્રાપ્તિ થઈ છે. હવે પુરુષાર્થ ઉપાડીને આપણે પ્રમાદ છોડીને, આપણે સમ્યક શ્રદ્ધા નિર્ણય કરીને આ માર્ગ ઉપર ચાલીને આપણે એ ગુરુઓનું આપણે ઋણ ચૂકવવાનું છે, એ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવાનું છે. એકમાત્ર ધર્મ આરાધના કરવા યોગ્ય મનુષ્ય ભાવમાં, એકમાત્ર કરવા યોગ્ય કાર્ય છે. બધા જંજાળથી મુક્ત થઈ જાઓ, થવા યોગ્ય બધું બારમાં ઉદય પ્રમાણ થશે. આપણા હાથમાં એક વસ્તુ નથી. આ 1.5 વર્ષમાં આપણને આ કેટલું બધું શીખડાવી ગયું. આ એક બીમારી, એક રોગ ચાળો જે ફાઈટો, આપણને કેટલા સિદ્ધાંતો આપણી આંખની સામે લાવીને ઉભા કરી નાખ્યા. આપણને સત્યના દર્શન કરાવ્યા, સંસારના સ્વરૂપના દર્શન કરાવ્યા, સંસારની અસારતાનું ભાન કરાયું, અનિત્યતાનું ભાન કરાયું, નિત્ય સ્વભાવનું ભાન કરાયું. આનાથી વધારે શું જોઈએ છે? ધર્મરૂપ ઉપવન તરુમે વિષે ઇન્દ્રિય સુખયે ફલે સવી સબ ઉપાય સે ઉનકી રક્ષા કરો ઓર ફલ ચુકો સભી સુનો સભી સબ ઉપાય સે ઉનકી રક્ષા કરો ઓર ફલ ચુનો સભી ચૂનો એટલે એ ફળની પ્રાપ્તિ થાય છે ને, ચૂની ચૂની ને એક એક ફળ તોડે છે. પોઈન્ટ પકડાય છે? ઉદાહરણ સમજો, તોડે છે એટલે તોડવાની કઈ વાત નથી કરતી, પણ એક ઉદાહરણમાં કે જે વૃક્ષ ઉપર જે ફળ લાગ્યા છે એ એક એક ફળને શું કરે છે કે તોડી તોડીને ખાય છે. સમજાય છે? એનું રસાસ્વાદન કરે છે, મીઠા ફળને ભોગવે છે, જે ઉગ્યા છે, હા હા, જે પોતે વાવ્યા છે, પોતે જ પોતાના ઘરની બહાર પોતે જ મહેનત કરીને, સમજાય છે, જે બીજ છે એને વાવીને જે વૃક્ષ ઉગ્યું હોય અને એમાં ફળ લાગેલા હોય, ખ્યાલ આવે છે? એપલનું ફળ લાગે, ચેરીનું ફળ લાગે, પ્લમ છે, આ છે, તે છે, ઘણાને હોય ને એવો શોખ, ખ્યાલ આવે છે? તો પોતાના ઘરની બહાર ઉગેલા ફળને ભોગવશે કે નહીં બોલો? એને એનો 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 રસ લેશે કે નહીં બોલો? એને ચાખશે કે નહીં બોલો? એનો રસાસ્વાદન કરશે કે નહીં બોલો? કરશે ને, પોતે ઉગાવ્યા છે. આ હા, એવી રીતના પોતે જ પુરુષાર્થ કરીને, સમ્યક માર્ગ ઉપર ચાલીને, શ્રદ્ધા દ્રઢ કરીને, સત્ય અસત્યનો નિર્ણય કરીને, હિત અહિતનો નિર્ણય કરીને, સાત તત્વનો નિર્ણય કરીને, એમાં હે ઉપાદે જ્ઞેય તત્વનો નિર્ણય કરીને, જેને ગૌણ કરવાનો છે એને ગૌણ કરીને, જેને મુખ્ય કરવાનો છે એને મુખ્ય કરીને, સ્વરૂપ સમજીને, સ્વરૂપની સામર્થ્ય સમજીને, અંદરમાં દ્રષ્ટિ કેન્દ્રિત કરી, સ્વીકાર કર્યો, અનુભવ કર્યો, વેદન કર્યું, ઠરી ગયો અને અંદરમાં એ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કર્યું અને એના ફળમાં જે અતિન્દ્રિય આનંદના ફળ પ્રાપ્ત થયા એને ભોગવશે કે નહીં? અરે ભોગવશે ને. અને એની સાથે ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે ત્યારે જે પણ શુભ ભાવના નિમિત્તે જે પુણ્ય બંધાય છે એ પુણ્યનું પણ ફળ પ્રાપ્ત થાય છે. છેને આજે સ્વાધ્યાયમાં અનુકૂળતામાં બેઠો તો છે ને, ભલે એની વાંછા નથી, એની તૃષ્ણા નથી, એમાં ઉપાદે પણ નથી, પણ પ્રાપ્ત થયું ને. એ કોના પ્રતાપે થયું? ઇન્દ્રપદની પ્રાપ્તિ, ચક્રવર્તી પદની પ્રાપ્તિ, નારાયણ, પ્રતિનારાયણ, અર્ધચક્રી, આ બધાની પ્રાપ્તિ, કામદેવ, આ બધાની પ્રાપ્તિ કોના આશ્રયે થઈ? ધર્મના આધારે, પુણ્યના આધારે, પવિત્રતાના આધારે, વિશુદ્ધિના આધારે, સાતિશય એવા ઉત્કૃષ્ટ પ્રણામના આધારે, દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ સમર્પણ ભાવના આધારે. ખાલી ગાવા માટે આપણે ગાવાનું છે, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો સેવી પ્યારા હૈ, કે અંદરથી લાગે છે કે નિર્ગ્રંથનો માર્ગ પ્રાણોથી પણ પ્યારો છે. અરે અમારા મુનિરાજ ધન્ય, ધન્ય મુનિરાજ હમારે હૈ, ધન્ય મુનિરાજ હમારે હૈ, ધન્ય મુનિરાજ હમારે હૈ, હમે પ્રાણો સે પ્યારે હૈ, ધન્ય મુનિરાજ હમારે હૈ, ધન્ય મુનિરાજ કી શ્રદ્ધા, ધન્ય મુનિરાજ કી દ્રઢતા, ધન્ય મુનિરાજ કી સમતા, ધન્ય મુનિરાજ કી નિષ્પૃહતા, ધન્ય મુનિરાજ હમારે હૈ. તો લાગે છે ને ધન્ય દશા લાગે છે ને, લાગે છે ને તને, તને દેવશાસ્ત્ર ગુરુ ઉત્કૃષ્ટ તત્વ લાગે છે ને? આ પંચ પરમેશ્વર ને ટોપ મોસ્ટ, આપણે કહીએ ને કે ટોપ ફાઈવ જીવ છે, ટોપ ફાઈવ, અનંત જીવ રાશિમાં ટોપ ફાઈવ માં આવે, ટોપ ફાઈવ, અરિયંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વર ટોપ ફાઈવ જીવો છે, આ ઉત્કૃષ્ટ જીવો છે. એની મહિમા આવે છે ને તને? અને એ જે આત્માને બતાવે છે એની મહિમા આવે છે ને તને? અંદરથી આવે છે ને? તો તને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે જ અને એની સાથે ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ પણ થશે. જ્યાં તું નિશ્ચિંત થઈ જા, તું સાધના આરાધના કર બસ, તું નિર્ણય કર બસ, તું તારા અંદરમાં સાચા સંસ્કારનું સિંચન કર બસ, તું નિમિત્તાધીન દ્રષ્ટિ છોડ, તું ઉદયાધીન દ્રષ્ટિ છોડ, તું પર્ણ પર દોષારોપણ કરવાનું છોડ, તું શરીરનું એકત્વ છોડ, આસક્તિ છોડ, તું સુખ બુદ્ધિ પરમાથી છોડ, તું સાચું સમજ શું છે એનું અંદરમાં તું બરાબર તું નિર્ણય કર અને તું જો કે તારા અંદરમાં કેટલો બદલાવ આવશે, તને કેટલી શાંતિ ઉપજશે ઉદયના પ્રસંગમાં, એ તું પોતે જ અંદરમાં તું પોતે સમજી શકે. સમસ્ત ઇન્દ્રિય વિષયો કે સમસ્ત ઇન્દ્રિય વિષયો કે સુખ ધર્મ રૂપી બાગ કે, સમસ્ત ઇન્દ્રિય વિષયોના જે સુખ છે ધર્મરૂપી બાગ કે સમ્યક્ત ઓર સંયમાદી વૃક્ષ કે ફલ હૈ. ત્રણ વાત કહી, બધાને યાદ રહી કે ના રહી બોલો? ધર્મરૂપી બાગ, સમ્યક્ત્વ અને ચારિત્ર, સંયમ રૂપી વૃક્ષ અને એમાં ઉગતા ફળ. ઇન્દ્રિય વિષયોના ફળ, અતિન્દ્રિય આનંદનું ફળ, આ બધું ફળ એ વૃક્ષોમાંથી ઉગતું ફળ છે, જેની પ્રાપ્તિ એ જીવને થાય છે, એને ભોગવે છે. इसलिए तू किसी भी उपाय से उन वृक्षों को सुरक्षित रख कर उनके फल को ग्रहण कर. अरे तूने फल जो ये तो तू वृक्ष छे एनी सुरक्षा कर, तू वृक्ष ने बराबर सुरक्षित रह. तने इंद्रिय सुख जोतू होय, तने अतिंद्रिय सुख जोतू होय, ए बद्दू जोतू होय तो तारे सम्यक तो अने संयम नी साधना आराधना करवी पड़. ઇન્દ્રિય સુખ જોતું હોય એટલે એની વાંછા નથી, પરંતુ સહજ પ્રાપ્ત થતું ઇન્દ્રિય સુખ એ પણ એટલે પ્રાપ્ત થાય છે જે જીવ પોતાના સમ્યક્ત્વ અને સંયમની રક્ષા સુરક્ષા કરે છે. સમ્યક્ત્વ અને સંયમ રૂપી વૃક્ષની રક્ષા સુરક્ષા કરે છે એને આ સુખની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી, પ્રાપ્ત થયે છૂટકે થાય છે અને એને ભોગવે છે. પોઈન્ટ સમજાય છે? જો ભાવાર્થ વાંચીને પૂરી કરી આ ગાથા. 19 નંબરની ગાથામાં એટલી બધી સરસ વાત આવી, કેટલી બધી વાત આવી ગઈ, અશુભથી છોડાવી શુભ આયતનોમાં લાવીને. ખ્યાલ આવે છે? સાચી સમજણ કરાવવા માટે, ધર્મનું સાચું સ્વરૂપ સમજાવવા માટે આચાર્ય દેવ પ્રેરણા આપે છે કે તારે સમજવું તો આજ પડશે. આજે માન, કાલે માન, અનંતકાળ પછી માન. સુખી થવાનો ઉપાય એક જ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. બીજો કોઈ ઉપાય નથી, જાઓ, બીજો કોઈ ઉપાય નથી. તને કોઈ બાહ્યના આયતનો, અશુભ આયતન, અશુભ સ્થાનો અને એના વિષયો તને કોઈ સુખી નહીં કરી શકે. કોઈ સુખી કરી શકવાના સમર્થ નથી, કોઈ કાયમ રહેવા વાળા નથી, કોઈ નિત્ય નથી, કોઈ એકરૂપ નહીં રહે. કયો ઉદય એકરૂપ રહેશે મને કહો, કયું આ શરીર એકરૂપ રહેશે મને કહો, આની કોઈ કોઈ ગેરંટી છે, કોઈ ભરોસો છે કહો? જેના આશ્રય આપણે બેઠા છે, આપણે એના બળ પર પોતાને માન માનીએ છીએ, આપણે સુંદર માનીએ છીએ, આપણે બળવાન માનીએ છીએ, પુણ્યના ઉદયમાં આપણે અભિમાન કરીએ છીએ, ધૂળ અભિમાન કરે છે. તો કોઈ અભિમાન કરવા જેવી વસ્તુ નથી, આ તો પત્તાના મહેલ છે, પાણીના પરપોટા, ઇન્દ્રધનુષ જેવું છે. આની કોઈ કોઈ નિત્યતા નથી, કોઈ ભરોસો નથી. ઉદય ક્યારે પલટાઈ જાય? સનત કુમાર ચક્રવર્તી બોલો, કોણ નીકળી ગયો? 700 વર્ષ સુધી કોણ રહ્યો બોલો? ચક્રવર્તી ને 700 વર્ષ, પુણ્યના ઉદય ને પાપના ઉદયના આ જ પ્રકારના ખેલ છે. કોના ભરોસે રહીએ છે? ખૂબ જમકર, આપણે કહીએ ને હિન્દીમાં, જમકર સાધના આરાધના કરો. એકદમ આપણે કહીએ ને કે પુરુષાર્થ પૂર્વક લાગી પડો આમાં અને જો એના ફળની પ્રાપ્તિ તમે જો, તમને અંદરથી એટલી શાંતિ, એટલી ખરેખર કહું છું ગેરંટી. અરે તમારા 12 વેક્સિનની તો કોઈ ગેરંટી નથી. છે કોઈ ગેરંટી કે 2 વેક્સિન લઈ લીધા પછી કોરોના થશે જ નહીં? અરે મરણ થશે જ નહીં ને? કોઈ બીમારી આવશે ને? 2 વેક્સિન લઈ લીધા, 2 લઈ લીધા બરાબર, નહીં થાય ને કોઈ કોરોના, નહીં થાય ને પાછું કોઈ બીજો રોગ, નહીં થાય ને? વેક્સિન લઈ લીધા છે, શું ગેરંટી છે મને કહો? અને અહીંયા ભેદ જ્ઞાન નું વેક્સિન લેશો તો મોક્ષની ગેરંટી છે, અનંતકાળના સુખની ગેરંટી છે, અવ્યા બાદ આનંદની ગેરંટી છે, મુક્ત દશાની ગેરંટી છે, નરક નિગોદના ધક્કાથી બચશે એની ગેરંટી છે, કોઈ દિવસ પાપનો ઉદય નહીં આવે એની ગેરંટી છે, કોઈ દિવસ દુઃખી નહીં થાય એની ગેરંટી છે. કઈ ગેરંટીમાં દમ છે મને કહો? બોલો બોલો, અંદરની શ્રદ્ધા શું કહે છે કહો? જે શ્રદ્ધા સમ્યક કરવી પડશે. શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી જાઓ, લેક્ચર ના લેક્ચર આપી દો, લેક્ચર લેક્ચર સાંભળી નાખો, એનો એમાં કોઈ ઓલું નથી, એ કરી લેશો. અંદરની શ્રદ્ધા શું કહેશે કહો? બોલો, દ્રઢતા શું કહે છે? આ પાછળ જે પ્રેમમાં તમને જેટલા જીવો દેખાય છે એની દ્રઢતા શું કહેશે કહો? ગુરુદેશથી લઈને સિદ્ધ પરમાત્મા, અરિયંત પરમાત્મા, મુનિરાજો, જ્ઞાનીઓ, આચાર્યો, સાધુઓ, પરમેશ્વરીઓ, બોલો એમની શ્રદ્ધા શું કહેશે આજે કહો? અનંતકાર સિદ્ધાલયમાં સિદ્ધ દશામાં બિરાજમાન થતા રહેશે, થઈ રહેશે, એટલે સિદ્ધ દશામાં રહેશે બિરાજમાન, એ કોનું બળ છે કો? શ્રદ્ધાનું બળ છે. સંસારમાં પાછળ ક્યારે નહીં આવે કોનું બળ છે? શ્રદ્ધાનું બળ. ગેરંટી આપીથી સમ્યક કરશે ને, એકવાર મને ધારણ તો કર, એકવાર મને ધારણ કર અને તને મોક્ષમાં ન લઈ જાઉં તો મને કહેજો. તારો વચ્ચેથી ઈરાદો બદલાઈ જાય નહીં ચાલે, એકવાર તું મને ધારણ કરશે હું તને મોક્ષમાં લઈને મૂકીશ. ડર નથી લાગતો નરક નિગોદના ભવથી? હવે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ક્યાંય કીડી મકોડા, હાથી ઘોડા, મચ્છર, માંકર થવાથી ડરતા નથી હજી આપણે? એટલો લાઇટલી લઈએ છીએ આ મનુષ્ય ભાવ, આ પ્રાપ્ત સામગ્રી આટલી અનુકૂળતાને આટલી લાઇટલી લઈએ છીએ કે આપણે પ્રાયોરિટી નથી આપી શકતા આપણા પોતાના આત્મકલ્યાણને. અને એ વસ્તુની પાછળ ભાગ્ય છે કે જે ખરેખર આપણા પ્રમાણના દ્રવ્યની બહાર છે અને જેમાં આપણું કંઈ ચાલતું નથી, જે આપણા છે નહીં, આપણા ક્યારે થવાના નથી, આપણી ઈચ્છા અનુસાર ક્યારે પરિણમવાના નથી, આપણું એમાં રંજ માત્ર પણ ચાલવાનું નથી, નિત્ય રહેવાના નથી, સુખના કારણ નથી, દુઃખના કારણ નથી, અત્યંત ભિન્ન છે, અત્યંત અભાવ છે, એવા સંયોગોની પાછળ આખો ભાવ અનંત કાળ કેવી રીતના પોસાય, એનું ફળ શું, એ પરિણામોનું ફળ શું, એ શરીર આદિની આસક્તિના પરિણામનું ફળ શું, એ પરદ્રવ્યની આસક્તિ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વના પરિણામનું ફળ શું ક્યારે વિચાર્યું છે? ઇન પરિણામો કા ફલ ક્યાં હોગા, ઇસ મિથ્યાત્વ કા ફલ ક્યાં હોગા, ઇસ કષાય કા ફલ ક્યાં હોગા વિચાર્યું છે ક્યારે? વિચારો તો કંપારી છૂટી જાય, નરક નિગોદના દ્રશ્યને યાદ કરશો તો ધ્રુજારી છૂટી ઉઠશે, પગની નીચેથી જમીન ખસી જશે, એ નરકમાં ને નિગોદમાં અનંતકાળ કેવી રીતના રહ્યા અને હવે કેવી રીતના રહેશું અગર વિરાધના કરીને જશો તો. ખૂબ આરાધના કરો, મનુષ્ય ભાવ એટલે ધર્મ, ધર્મ કમાવાની મોસમ છે. બાવા, જીસ પ્રકાર સમજદાર પુરુષ, સમજદાર પુરુષ એક એક શબ્દ જો કેવા ચૂની ચૂની ને લખાશે, શું ગજબની ગાથા ને શું ગજબનો ગ્રંથ છે, કેટલી પ્રેરણા પ્રેરણા આપે છે, પ્રેરણાદાયક ગ્રંથ છે, ભાવના પ્રદાન ગ્રંથ છે, પુરુષાર્થ ઉપડે એવો ગ્રંથ છે. એક એક ગાથા જો ગુણવત્તા આચાર્ય દેવે લખી છે. જીસ પ્રકાર સમજદાર પુરુષ બાગ મેં લગે હુએ, બાગ મેં લગે હુએ અચ્છે ફલ દેને વાલે, અચ્છે ફલ બાગ વૃક્ષ અને ફળ, ત્રણ વસ્તુ યાદ રહેશે, બાગ વૃક્ષ અને ફળ, બાગમાં શું હોય, વૃક્ષ, અને વૃક્ષ શું આપે, ફળ, અને ફળ કોણ ખાય, તો કે જેને એ વૃક્ષનું સિંચન કર્યું છે એ ખાય, એનો માલિક ખાય, એ જેને વેચે એ ખાય, જે ખરીદે એ ખાય. એ ફળ કોણ ખાશે, તો કે જે ખરીદશે એ ખાશે, જેને એની મહિમા છે એ ખાશે, જેને એનું સિંચન કર્યું છે એ ખાશે, એ ભોગવશે. તો અહીંયા શું કે છે, જીસ પ્રકાર સમજદાર પુરુષ, સમજદાર પુરુષ સમજદાર બનો, સંઘની પંચેન્દ્રિય મળ્યું છે, સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું છે, જ્ઞાનનો આટલો ક્ષયક્ષમ મળ્યો છે, જ્ઞાનનો આટલો ઉઘાડ થયો છે, એને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં અને એવી વસ્તુઓમાં ન લગાડો, ન બરબાદ કરો કે જેમાં ખરેખર તારું કાંઈ નથી ચાલતું. જીસ પ્રકાર સમજદાર પુરુષ બાગ મેં લગે હુએ અચ્છે ફલ દેને વાલે, વૃક્ષો કી રક્ષા કરતા હુઆ ઉનકે ફલ કો ગ્રહણ કરતા હૈ, ઉસી પ્રકાર હે શિષ્ય, વાહ, તું જીસ ધર્મ કે અંગો કા ફલ સુખરૂપ હૈ, ધર્મ કા ફલ કભી દુઃખરૂપ હો સકતા હૈ, યે બતાઈએ. ઘણાને ડર લાગે, ધર્મ કરશું તો આ છૂટી જશે, આ છૂટી જશે, મુનિ અવસ્થા, સંયમ, એક વાર આહાર, દુઃખરૂપ અવસ્થા માને છે તું ધર્મને, તું ધર્મને દુઃખનું કારણ માને છે, કેટલી વિપરીતતા, સંવર તત્વ સંબંધી વિપરીતતા, સુખદાયી તત્વને દુઃખદાયી માને છે. બહુ બહુ આની પછીની ગાથા બહુ જોરદાર છે, સાચી કહું છું, નેક્સ્ટ ટાઈમ આપણે લેશું, બહુ જોરદાર ગાથા છે. તું જીસ ધર્મ કે અંગો કા ફલ સુખરૂપ હૈ, હે શિષ્ય, તું જીસ ધર્મ કે અંગો કા ફલ સુખરૂપ હૈ ઉસ ધર્મ કે અંગો કી રક્ષા કરતે હુએ, ધર્મ કે અંગ, ધર્મના અંગ કયા અંગ, બે અંગ કયા કીધા, બે વૃક્ષ કયા કીધા, સમ્યક્ત્વ અને સંયમ, તો એ ધર્મો કે અંગો કી રક્ષા કરતે હુએ ઉનસે ઉત્પન્ન હોને વાલે સુખ કો ભોગ, તારો અધિકાર છે, આહા, તારા અંદરમાં ભરેલા આનંદને ભોગવવાનો તારો અધિકાર છે, આહા, કેટલી ગજબ વાત છે. તું કોનો કોને ભોગવવા જાય છે, જેને તું ભોગવી શકતો નથી, તું એમ કે મારો, મારી મારી મિલકત ઉપર મારો અધિકાર, કઈ મિલકત, મારી પ્રોપર્ટી ઉપર મારો અધિકાર, કઈ પ્રોપર્ટી, મારા પુત્ર ઉપર, મારી પત્ની ઉપર મારો અધિકાર, બોસ કે મારા એમ્પ્લોય ઉપર મારો અધિકાર, કયા એમ્પ્લોય, કયા પુત્ર, કઈ પુત્રી, કઈ પત્ની, કયું ધન, કઈ પ્રોપર્ટી, કઈ ગાડી, કઈ બંગલા, નોકર ચાકર, હાથી ઘોડા, મકાન, દુકાન, શું શું સેના ઉપર તારો અધિકાર છે? તારા અંદરમાં ભરેલા સુખને ભોગવવાનો તારો અધિકાર છે. મોક્ષ રૂપી લક્ષ્મીને વરવાનો તારો અધિકાર છે. કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવાનો તારો અધિકાર છે. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અનંત વીર્ય, અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ રૂપે પ્રણમવાનો તારો અધિકાર છે. સિદ્ધાલયમાં અનંત કાળ સુધી સિદ્ધ દશા પ્રાપ્ત કરીને બિરાજમાન થવાનો તારો અધિકાર છે. અશરીરી સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાનો તારો અધિકાર છે. સમ્યક્ત રૂપી લક્ષ્મીને વરવાનો તારો અધિકાર છે. એવા એવા ઉત્તમ સુખોને ભોગ. હા હા હા, એસા કરને પરી સુખ કા નાશ, એસા કરને પરી સુખ કા નાશ નહીં હોગા, અર્થાત હંમેશા સુખ કી પ્રાપ્તિ હોતી રહેગી. અરે કોણ ડગાવી શકે આત્માથીની શ્રદ્ધાને, એની પ્રસન્નતાને કોણ છીનવી શકે? કો બને કો જલ્દી કો, કોણ છીનવી શકે? આત્માથીની અંદરની આત્માના આશ્રયથી, સાચી સમજણના આશ્રયથી પ્રગટ થયેલી પ્રસન્નતા, ભેદ વિજ્ઞાનના બળે પ્રગટ થયેલી પ્રસન્નતા, નિશંકતા, નિર્ભરતા, નિર્ભરતા, કોણ નિર્ભયતા, નિર્ભારતાને કોણ કોણ છીનવી શકે? નિર્ભય અને નિર્ભાર, સમજાય છે? નિશંક, નિરપેક્ષતા, આવી જે અંદરની પ્રણતી પ્રગટ થઈ છે એને કોણ છીનવી શકે? એને કયો ઉદય લૂંટી શકે? કોઈ ચોર પેદા નથી થયો કે મારી અંદરની સંપદાને લૂંટી શકે. લૂંટનારાને તો મેં નષ્ટ કરી નાખ્યા. મિથ્યાત્વ રૂપી ચોર, અજ્ઞાન રૂપી ડાકુ, કશાય રૂપી આતંકવાદીઓ જે મારી સુખ શાંતિ આનંદને લૂંટવા આવ્યા હતા, જેને મેં મારા ઘરમાં પોષણ આપ્યું, જેની મેં વૃદ્ધિ કરી, જેનું પોષણ કર્યું, જેની પુષ્ટિ કરી, એને મેં મૂળમાંથી ઉખેડી ફેંક્યા. એ બધા ચોરને તમે નષ્ટ કરી નાખ્યા, ભગાવી નાખ્યા. હવે કોનામાં તાકાત છે કે મારી અંદરની સુખ શાંતિ આનંદ રૂપી સંપદા જે મને પર્યાયમાં પ્રગટ થઈ છે, મારી નિશંકતા, મારી દ્રઢતા, મારી નિરપેક્ષતાને કોઈ છીનવી નહીં શકે. કોઈમાં તાકાત નથી, પરાધીનતા છૂટી ગયા. ઓ બહુ 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 સરસ ગાથા આવી 19 નંબરની ગાથા. 18 નંબરની ગાથા એટલી સરસ હતી, 19 નંબરની ગાથા સુપર બ્યુટિફુલ ગાથા. નિર્ભાર નિર્ભાર થઈ જાઓ, પહેલા તો નિર્ભાર થઈ જાઓ. સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને જ્ઞાન નિર્ભાર થઈ જાય. ભાર રહીત, બોજ રહીત, કરતા ભાવના ભાર રહીત થઈ જાઓ. સમજાય છે? મારું કાંઈ નથી ચાલતું, મારે ક્યાંય કાંઈ ચલાવવું નથી. આખી સુવ્યવસ્થિત વ્યવસ્થા રૂપે આખું વિશ્વ સ્વયં સંચાલિત પરણમી રહ્યું છે. ક્યાંય કરવાપણાની ગુંજાઈશ દેખાતી નથી, છે જ નહીં, અવકાશ જ નથી. દેર ઇઝ નો સ્પેસ કે કંઈ કરી શકો, કંઈ લાવી શકો, કંઈ મૂકી શકો. પ્રસન્ન રહો, મુદિત થાઓ, આનંદમાં રહો, પ્રસન્ન રહો. આ જ આત્માર્થીનું ચિહ્ન છે, આ જ સ્વાધ્યાયનું ફળ છે. સ્વાધ્યાય કર્યો? હા. કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષ થઈ ગયા. અમને 25 થઈ ગયા. અમે સોનગઢમાં રહેતા હતા, અમે ગુરુદેવજીને પ્રત્યક્ષ સાંભળ્યા છે. ફળ શું? ફળ ફળ. વૃક્ષ વૃક્ષ ઉગ્યા કે નહીં? એ બાગ ખીલ્યો કે નહીં? હા હા. સંયમ સે સુરભિત ઉદ્યાન હોગા. ઉદ્યાન ઉદ્યાન બાગ સંયમથી સુરભિત. આહા, જે રીતના બાગ બગીચામાં જાઓ ને તો ફૂલ ફૂલથી મહેકે, આખો બાગ મહેકે. એવી રીતના આપણી પ્રણતિ સમ્યક્ત અને સંયમથી મહેકવી જોઈએ, પ્રસન્નતાથી મહેકવી જોઈએ. આમ ઉદાસીન થઈને શું બેઠા છો? આચાર્ય કે છે સુકામ ઉદાસીન થાવ છો? અરે પડેલું મોડું કેમ છે? ઉતરેલું મોડું કેમ છે? પ્રસન્ન રહો, આત્માના આશ્રય પ્રસન્ન રહો, ભેદ વિજ્ઞાનના બળે પ્રસન્ન રહો, સાચી સમજણના આધારે પ્રસન્ન રહો. સંયોગનો વિયોગ તો થવાનો છે, વી ન્યુ દેટ. આમ થયું, થવાનું જ હતું. અરે સ્વભાવનો કોઈ વિયોગ કરીને બતાવો, અંદરમાં ભરેલા આનંદને કોઈ છીનવીને બતાવો, એક ગુણને કોઈ હણીને બતાવો. એ ઉદય તારામાં તાકાત હોય તો મારા અસ્તિત્વ ગુણને છીનવીને બતાવે તો હું મરી શકું. હું મરવાનો નથી, કારણ કે મારા અસ્તિત્વ ગુણ સુધી, જીવત્વ શક્તિ સુધી તું પહોંચી નથી શકવાનો. આહા. કોઈ બીમારીમાં તાકાત નથી, કોઈ ઉદયમાં તાકાત નથી, કોઈ આયુ કર્મમાં તાકાત નથી કે મારા એક એક કર્મનો, મારા એક એક ગુણનો ક્ષય કરી શકે. છીનવી શકે, લૂંટી શકે, બરબાદ કરી શકે, નષ્ટ કરી શકે, વ્યય કરી શકે એવી કોઈમાં તાકાત નથી. એવું અંદરથી આપણે બળ લઈએ અને આત્મ આરાધના અને સાધનાના માર્ગમાં આગળ વધીએ. આજે બહુ જ સરસ ગાથા 19 નંબરની ગાથા આવી, વિષય સુખ ભોગતે હુએ ભી, પુણ્ય કે ઉદય કે ઠાટ બાટ કે બીચ મેં રહેતે હુએ ભી, અપાર અનુકૂળતા પ્રાપ્ત હોતે હુએ ભી, ધર્મ કરને સે કભી ચૂકના નહીં, સ્વાધ્યાય સે કભી ચૂકના નહીં, મંદિર આને સે કભી ચૂકના નહીં, દયાદાન વ્રત તપ કે ભાવ સે કભી ચૂકના નહીં, સાધનની વાત્સલ્ય સે કભી ચૂકના નહીં, મુનિરાજો કો આહાર દાન દેને કી ભાવના સે કભી ચૂકના નહીં, પાપ કે ઉદય મેં ડરના નહીં, પુણ્ય કે ઉદય મેં લિપ્ત હો જાના નહીં, દોનો પ્રસંગ મેં સાધના આરાધના કરના હી શ્રેયસ્કર હે, એવી મંગલ ભાવના સાથે. નેક્સ્ટ ટાઈમ આપણે 20 નંબરની ગાથા, અદભુત ગાથા છે, ધર્માચરણ સે સુખ ભંગ હોને કે ભય કા નિરાકરણ, કે ધર્મ આચરણ કરશું તો અમારું આ વયું જશે, આ છૂટી જશે, આ એટલે અમે મંદિર નથી આવતા, કારણ કે મંદિર આવશું ને તો બાધા અપાવશે, પ્રતિજ્ઞા લેવડાવશે, આ છોડાવશે, આ છોડાવશે, એટલે અમને ધર્મ કરવો જ નથી. તો એવી માન્યતા કાઢી નાખજો અને સાચું સ્વરૂપ સમજવાની કોશિશ કરજો, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે અને નરક નિગોદ અને પંચ પરાવર્તન ચાર ગતિના ભયંકર દુઃખથી મુક્ત થઈને આપણે સર્વે મુક્ત દશાને પ્રાપ્ત કરીએ એવી મંગળ ભાવના. નિજ નિધિ નિજ મે બતાઈ, યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે, જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર. અનિકાન મે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી, જિન વાણી માત નો જય હો, અમ્બક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવ નો જય હો, ધન્યવતાર કૃષ્ણમૂર્તિ ભગવતી માત નો જય હો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ નો જય. જય જિનેન્દ્ર બતા.